સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના કાર્તકવદી 13 ની દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા પર બિરાજમાન હતા ને ધોળી છીટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો. મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી. પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી. ભક્તો એક વાત કહું, આખા વચનામૃતમાં મહારાજે સફેદો જ વસ્ત્રો વિશેષ કરીને પહેર્યા છે, એટલે મહારાજની સ્વયંની રુચિ શ્વેત વસ્ત્ર ઉપર બહુ જણાઈ આવે છે. અને શ્વેત વસ્ત્ર એ સાત્વિકતાની નિશાની છે. એટલે ભગવાનના ભક્તો આ પહેર્યા, એ તો ભલે પહેર્યા, એ કઈ કોઈને આપી દેવાનું નથી, પણ નવા છોડવાનું ત્યારે ધ્યાન રાખવાનું. વિશેષ કરીને સફેદ જ વસ્ત્રો પહેરવાનો આગ્રહ ભગવાનના ભક્તોએ રાખવો. મહારાજને સફેદ વસ્ત્રો બહુ જ ગમે છે. તમારા મનમાં થશે તો પાર્ષદોને સફેદ છે એટલે એ સત્વગુણી થયા, તો સંતોને તો ભગવા છે. તમને ખબર છે આ રજોગુણી નથી, તમોગુણ નથી, સત્વગુણી નથી, આ તો કયા છે? ત્રણ ગુણ થકી પર નિર્ગુણ. ભગવા વસ્ત્ર એટલે નિર્ગુણતાની નિશાની છે. એટલે ભગવાનના ભક્તો મહારાજને ગમતી રુચિ પ્રમાણે પોતાની રુચિ કરવાનો આગ્રહ રાખે. અને જો તમને કાંઈ પ્રોબ્લેમ થાય એમ હોય તો કાંઈ હું નથી પાછું કહેતો. માનો તમે સફેદ કપડાં પહેરો અને પછી કંઈક મહેમાન ગતિ કરવા જવાનું, ઓલા તમને એમ કે પહેલાં કપડાં બદલતા હો પછી આવો, તો તમને છૂટ. તમ તારે દીકરા દીકરીના સંબંધ કરવા જાઓ ન્યા તમને વાંધો પડે એમ હોય તો તમે કાળા પહેરજો, પીળા પહેરજો, લાલ પહેરજો, ગુલાબી પહેરજો. કારણ કે તમારે વ્યવહારની અમને ખબર ન હોય ને, અમુક શું છે અમારી તમને ખબર ન હોય ને તમારી અમને ખબર ન હોય, એટલે અમારે કદાચ જરાક બોલી જવાય, પણ તમારે ત્યાગ ભાગ કરવો એને છૂટ. સમજણ, ભલે અમે તમને સફેદનું કીધું પણ તમારે એવી તેવી તકલીફ જો થઈ જતી હોય અને દીકરા દીકરી કુંવાર રહે એવી પોઝિશન જો નિર્માણ થાય એમ હોય તો તમને કપડાં બીજા પહેરવાની છૂટ આપીએ છીએ બસ. અને પછી તમે બીજા પહેરો, કોઈ કહે કેમ આમ પહેર્યા સફેદ નથી પહેરતો, તમારે કહેવાનું સ્વામી કીધું મારે દીકરા દીકરી કુંવાર રહેતા એટલે પહેરો, આમ તો નથી પહેરતો. ઓકે, તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો સંતનો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. બહુ અદ્ભુત વચન મુતાવ્યું. તમને યાદ આવ્યું કઈ? યાદ રહ્યું શું આવ્યું? જેને મહાત્મ્ય સહિત ભગવાનને ભગવાનના સંતનો નિશ્ચય હોય એનાથી શું નો થાય? મને એનાથી તો બધું જ થાય, એનાથી બધું જ થાય. તેજને તો ટકોરો જ હોય, એનાથી બધું જ થાય. સ્વામી વાત અમને લખ્યું, સ્વામી કે દાદા ખાચરના પિતાશ્રી અભલ બાપુનું કારજ કરી અને પછી અમે નીકળ્યા, તે રામપરણ બાજુ હાલ્યા જતા હતા, તે એક બેગધારી બાવા હામાં મળ્યા ખાખીના વેશમાં અને અમને કે સાધુરામ દૂધ બહુ ખાવામાં આવ્યું લાગે, ચામડું બહુ જગ્યા છે. તો સ્વામી કે જીવમાં કંપારી થવા માંડી, જીવ ધ્રુજવા માંડ્યો અને તે દાડાને દૂધ મૂક્યું તો આજ સુધી મોઢામ મૂક્યું નથી. મનમાં વિચાર કર્યો આની અંદર રહીને જ્યારે મહારાજ મને ટકોર કરે છે. પણ એમ ક્યારે થયું? તો ભગવાન સ્વામિનારાયણનો રોમે રોમની અંદર મહિમા ભરાયેલો હતો ત્યારે થયું. મહિમા વિના કોઈ વાત જ ન થાય, યાદ રાખજો. મહિમા વિના કોઈ ઘટના ઘટે જ નહીં. મહિમા વિના મોક્ષને માર્ગે હાલી જ ન કરે, યાદ રાખજો. આ સંપ્રદાય બહુ દિવ્ય અને બહુ ભવ્ય છે. આ સંપ્રદાયમાં અઢળક સુખ આવશે, લખવું એને લખજો. બધા જ ગુણ હોવા પછી પણ આ સંપ્રદાય બહુ શોભે છે. બધા ધર્મ જ્ઞાન વૈરાગ્યની પાછળે પણ વિશેષ આ સંપ્રદાય શોભતો હોય તો સાથે મારા ઠસો ઠસ મહિમા પીરો છે એટલે શોભે છે. જે દાડે પરસ્પરનો મહિમા હટી જશે ત્યારે ગમે તેવો રૂપાળો માણસ હોય પણ કપડા વિનાનો વસ્ત્ર વિનાનો માણસ ન શોભે, એમ જીવનમાંથી મહિમા જ્યારે હટી જાય ત્યારે પોઝિશન એ નિર્માણ થાય. વસ્ત્રથી માણસ શોભી રહ્યો છે, વસ્ત્રથી જેમ શોભી રહ્યો છે એમાં સંપ્રદાયમાં સુખ પણ મહિમાથી આવે છે. મહિમા જ્યારે હટી જાય ત્યારે બધી વાત પૂરી થઈ જાય. મહિમાનો લગાવ આખો જુદો છે. મહિમાથી માણસ માનો પીરસતો હોય પણ મહિમાયુક્ત પીરસતો હોય ને તો લુખો રોટલો પીરસે ને તો એની મોજ જુદી હોય એમ. અને મહિમા વિના તો લાડવા પીરસો આવે ને તોય પણ એ ગળા હેઠળ ઉતારવા કઠણ છે. મહિમાની વાત બહુ જુદી છે. મહારાજ કે જેને મહિમા હોય એનાથી શું ન થાય એમ કહો. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે. બોલો, મહિમા હોય તો કુટુંબનો ત્યાગ થઈ જાય, લોકલાજનો ત્યાગ કરે, લોકલાજ છૂટી જાય મહિમા હોય તો. એક બાજુ લોકલાજ હોય ને એક બાજુ ભગવાનની આજ્ઞા હોય કે ભગવાનના સંત એમ કે કામ કરો, બીજી બાજુ લોકલાજ આડે આવે એમ હોય. પણ મહિમા હોય તો લોકલાજને ધક્કો મારી દે અને જેમ ભગવાન પ્રગટ હોય ત્યારે એ કે એમ કરે. અત્યારે એને સ્થાને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ છે, એ જેમ કે એમ કરે કે સંત જેમ કે એમ કરે એમાં સંકલ્પ ઉઠે નહીં. પણ મહિમા હોય તો, મહિમા વિના તો કાંઈ ન થાય. સાચું કહું, મહિમા ન હોય ને તો માનો કે હવે તો માનો વાહનો થયા, પણ વાહનો ન હોય ને સંતો કોઈ આવ્યો હોય ને સ્ટેશન ઉતર્યા હોય અને ઉપડે ને એટલો સામાન હોય પોતાની પાસે અને તેમ છતાં બિચાર માંડ માંડ હાલ્યા હોતા હોય અને આપણને મહિમા ન હોય ને હરિભગતોને પડખે નીકળે ને તો એમ ન થાય કે લાવવાનો થેલો લઈ લઈએ એમ, એવો સંકલ્પ ન થાય. અને જો મહિમા હોય, મહિમા હોય તો એમ થાય કે ના હું જ બધું ઊંચકી લઉં. મહિમાની વાત જુદી છે. અરે હમણાં જો એક વાત તો મહિમાની વાત અદ્ભુત લખી કે જેને મહિમા એની કેવી પોઝિશન નિર્માણ થાય, તો કે મહિમાવાળાને એવી પોઝિશન નિર્માણ થાય કે પોતે જહાજમાં બેહી અને સમુદ્રને પાર ઉતરતા હોય અને એની અંદર જબરજસ્ત મોટું તોફાન આવે અને તોફાનની અંદર જહાજ તૂટી જાય. જહાજ તૂટી જાય ને એક જ પાટી હાથમાં આવે અને એ પાટી એની અંદર એક જ વ્યક્તિ બેહી અગેમ હોય પણ બે બેસી શકે એવી પોઝિશન હોય નહીં. ત્યારે મહિમા જેને હોય એને કેમ થાય, તો મહિમા હોય ને એ જેનો મહિમા છે ને કે તમે પાટિયા પર બેહો હું ભલે ડૂબી મરું પણ તમે પાટિયા પર બેહો હું ડૂબી મરીશ તો જાજી નુકસાની કાંઈ બીજી થવાની નથી, તમે જો રહી જશો તો બીજા હજારો લોકોનું શ્રેય થઈ જશે, માટે આપ પાટિયા પર બેહો. મહિમા હોય એની આવી પોઝિશન નિર્માણ થાય. મહિમા હોય ને કેવી વસ્તુ નિર્માણ થાય, માનો કે ક્યાંક ફરવા ગયા જંગલમાં ભૂલા પડી ગયા અને બે જ વ્યક્તિ છે અને ભૂખ્યા આતુર છે અને જમ્યા વિના પ્રાણ જઈ રહ્યો છે, પાણી વિના પ્રાણ જઈ રહ્યો છે અને એ વખતે એટલું કંઈક ખાવાનું કેટલું પાણી મળે કે એનો ઉપયોગ કરે તો એકની જાન બચે કેમ હોય, બેની બચે એમ ન હોય. પણ જેને મહિમા હોય એમ કે તમે પાણી પી લો, આ તમે જમી લો અને તમે બચી જાઓ, હું ભલે મરી જાઓ કારણ કે હું મરીશ તો જાજી નુકસાની નહીં જાય અને તમારા વિના ઘણા જીવનો મોક્ષ બગડશે, માટે આપ જમી લો, આપ પાણી પી લો. ત્યારે સમજવું કે એને મહિમા છે. આ મહિમાની વાત મહાલૌકિક છે, મહાલૌકિક છે. પળે પળે મહિમા વાળાને વિચાર થાય, પળે પળે સંકલ્પ ઉઠાય. મહારાજ કે જેને મહિમા હોય એનાથી શું ન થાય એમ કેટલી બધી વાત મહારાજ બતાવે. મહારાજ કે જેને મહિમા હોય લોકલાજનો ત્યાગ કરે, કુટુંબનો પણ ત્યાગ કરી દે. મહારાજે કીધું કુટુંબના ત્યાગ થયા છે ને 18 ની કીધું, 18 હાલી નીકળ્યા કહો. એ મહિમા વિને હાલી નીકળ્યા છે કહો, ઘરવાળાને પૂછવા ન ગયા. નતર ઘણા ઘણા હું કે આપણે કે ભગત સાધુ થવું છે, તો મારે સાધુ થવું પણ મારા બા બાપુજી ના પાડે, તો બા બાપુજી આ પાડે ને સાધુ થાય કે દુનિયામાં ભાડ્યું છે. હે સ્વામી, જો તમે કહેતા હોય તો પૂછ તો આવું ને એ જો આ પાડે ને તો સાધુ થાવ, હવે પૂછવા જઈ સાધુ થાય પરણી જાય. અત્યાર સુધી પૂછવા ગયું કોઈ આવ્યો નથી, પાછો આવે પાછા પરણ્યા પછી. મહારાજ કે જેને મહિમા હોય એ સર્વનો ત્યાગ કરી દે, કુટુંબીનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરી દે. બોલો, એને વચને કરીને રજવાડાનો ત્યાગ કરવો પણ કઠણ પડે નહીં. સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સર્વસ્વનો ત્યાગ કરે. શિવલાલ શેઠને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા હતો, તો જો ને બહાર આટો મારવા ગયા ને એમ એક જગ્યાએથી વસ્તુ લઈને બીજી જગ્યાએ આપીને એમાં 150 રૂપિયા કમાણા. મંદિરમાં આવીને કે સ્વામી રસોઈ લઈ આવ્યો, સ્વામી કે રસોઈ કેમ નહીં, તો કે એક જગ્યાએ સોનું લઈને બીજી જગ્યાએ આપ્યું એમાં 150 રૂપિયા આવ્યા. ત્યારે સ્વામી કહે, શિવલાલ તને કોઈ દી સંકલ્પ થયો કે લાવ લાખમણ ઢૂંસા ભેળા કરું, ઢૂંહા હો એ ઢૂંહા જલ્દી સમજાય, ઢૂંસા કરતા એ વળી પછી બીજા સમજાય પાછા ઓઢવાના, એના કરતા બાજરો ધોકાઈને વધેલા દાણા નીકળી ગયા પૈસીનો ભાગ એને ઢૂંહા કહે. સાદી ભાષામાં કોઈ દી સંકલ્પ થયો ઢૂંહા ભેળા કરીને વેપાર કરું, કોઈ દી શિવલાલ સંકલ્પ થયો લાખમાં રાખ ભેળી કરીને પડીકા વાળીને પછી વેપાર કરો? તો કે ના સ્વામી, કોઈ દી નથી થયો. ત્યારે કે શિવલાલ, મોટા સાધુની દ્રષ્ટિએ આ જગતના બધા વ્યવહાર તો ડુહા જેવા, રાખના પડીકા જેવા છે. હું તે માલ માન્યો કે ભલા માણસ, અહીંયા તું સત્સંગ કરવા માટે આવ્યો હતો, અહીં સત્સંગ કરવા માટે આવ્યો હતો, આ સત્સંગને મૂકી અને વેપાર કરવા ગયો, તને શરમ ન આવી? અને શિવલાલ શેઠે હાથ જોડી દીધા, સ્વામી ભૂલ થઈ ગઈ, કે ભૂલ થઈ ગઈ, જિંદગીમાં ફરીને ભૂલ નહીં કરું. આજ પછી જ્યારે પણ જૂનાગઢ આવીશ ને, ત્યારે કદી પણ દરવાજાની બહાર પગ નહીં મૂકું. જેટલા દી રોકાય એટલા દડા અહીંયા જ રોકાઈશ, કે આ મહિમાની નિશાની છે. અરે માલ મુકુંદાસ સ્વામી ગાડમ ગામડે જયારે ફરતા ને, ત્યારે 5-10 હરિભક્તો ભેળા હોય, પણ સ્વામી પેલા શરત કરે, જો તમારે હારે આવવું હોય તો આવો, પણ ગમે ગામમાં જાય ને, તમારા વેવાય હોય, તમારા હાળા હોય, તમારા બીજા ત્રીજા સગા સંબંધી હોય, પણ અમારી હારે આવશો ને તો ઘેરે ચા પાણી પીવાય નહીં જવાય. બોલો, આવું તો આવો, ને તો નહીં આવતા, ને તે ન્યા ચા પાણી પીવાનું બાને ગઈને પછી 3-3 કલાક ગપ્પા મારીને કાઢી મૂકો, પોહા હે? ત્યારે કે આ સ્વામી પોસાશે. ત્યારે સ્વામી હારે રાખતા, અને 10-10 દાડા એક ગામમાં રોકાય, અને મંદિરની દિવાલે દિવાલે એના વેવાયને ઘરની હોય તોય પણ આટો મારવા જવાય. અને પણ એ કોનાથી થાય? જેના આડો આડ મહિમા ઉતરી ગયો હોય એનાથી થાય. નત્ર કે સ્વામીને વ્યવહારની શું ખબર પડે? એટલા મને શું બગડી જવાનું હતું એમ? અરે કેટલું બગડી જાય તમને ખબર? 6 મહિના સુધી સાધુ દાખલો કરે અને જીવને બળિયો કરે, અને 2-4 શબ્દ નબળા પડે ને ત્યાં બધું પૂરું થઈ જાય. કારણ કે મોક્ષને માર્ગે ચાલવું એ કઠિન છે, પડવું એ કઠણ નથી. યાદ રાખજો, મોક્ષને માર્ગે ચાલવું એ કઠિન છે, પડવું કઠિન નથી. એટલે સ્વામી કહે કે જેને મહિમા હોય એનાથી બધું આવું થઈ શકે એમ. કેટલી અદભુત અદભુત વાત બતાવે છે સ્વામી. કહે કે જેને મહિમા હોય એનો ધનનો પણ ત્યાગ કરી શકે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. બોલો, મહિમા હોય ને એમ કે આ ત્યાગ કરી દો, પુરુષ હોય તો નારીનો ત્યાગ કરી દે, અને નારી હોય તો પુરુષનો ત્યાગ કરી દે. એકલા ભગવાનના વચન નથી બતાવે, ભગવાનને સંત બેન લખી નાખે એમ. એના વચનથી ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરી દે. કાયમ માટેની વાત છે, કાયમ ત્યાગ થઈ જાય. આપણે તો અઠવાડિયું ત્યાગ નથી કરી શકતા. ગો અઠવાડિયું મનમાં એમ નથી થતું, લાવો ઊંધા ગોઠણીએ જીકીને વરદીનું ભાતું ભેળું કરી લઈ, ને તો આ તો ભાતું ભેળું કરવાનો સમય છે. સ્વામી વાતમ લખ્યું ને, સ્વામી કે ગામમાં મેં ગયા તો એક હોની 8 દાડા 8 રાત હૂતો નહીં, હોનું ઘડે જ રાખ્યા. 9મે દાડે દાંતણ લઈને ઓટે બેઠો. ત્યારે સ્વામી કીધું, માજન 8-8 દાડાથી રાત દી મીંડ્યા હતા. તે કે હા સ્વામીજી, 8 દાડાથી મીંડ્યા રાત દાડા, પણ 8 દિવસમાં 12 મહિના રોટલા કાઢી લીધા. કે હવે ઉપાધિ નથી, નિરાતે હુતા હુતા ખાહું, કે એમાં સમજાય છે તમને? એમાં 12 દાડામાં 12 મહિના રોટલા કાઢી લેવાના છે, પછી આખો વરહુદી અને વાગોળે રાખવાનું, અને મોક્ષમાં કાંઈ અધૂરાઈ રહે. અને આ વખતે વહેલા મોડા આવ્યા છે, પણ આવતે વર્ષે ધ્યાન રાખજો, ઓ પહેલેથી આવવાનું. આમાંથી કેટલાકને હમું આવે છે, ને કેટલાક તો પછી ઠામુકા વૈયા જાય, કે આવા દો ને 4 દાડા જાય તો પછી ઘૂસતા રાખે, મારે ઠામુકું જવું નથી. કે બહુ અદભુત વાત બતાવ, બહુ અદભુત વાત છે. એમ કહીને પછી મારા શરીર હરિભક્તની વાર્તા એકબીજા કેડે કરી. ગામ ડડુસર વાળા રજપૂત ગલુજી એની વાત મહારાજ કરી. રજપૂત ગલુજી, મહારાજે આજ્ઞા કરી, પત્ર લખ્યો, ગલુજીને માલુમ થાય આ પત્ર મળે એટલે તરત ઘરનો બધો સામાન ભરીને અહીં આવતારો ગાડામ નાખીને. પત્ર વાંચ્યો, વિચારે ન કર્યો, હુકમ તેડાયો છે. બોલો કેટલો મહિમા છે મારાનો. એ તો તરત પત્ર વાંચ્યો, ન વાંચ્યો, બળદને નાખ્યા કાંધમાં, અને તરત બધો ઘરનો સામાન ગાડામાં ભરીને વેતા થયા. મહારાજ પાસે ગયા, ધનુર પ્રણામ કર્યા. મહારાજને કે મહારાજ કેમ યાદ કર્યો? મહારાજ કે બસ ખાલી દર્શન કરવા. મહારાજ બીજી કઈ આજ્ઞા? મહારાજ કે બસ હવે પાછા જાઓ, એ આજ્ઞા. બોલો, અને તરત પાસે હાલતા થયા. એમ ન કીધું, મહારાજ તો પછી એકલાનું બોલાવો હતો ને, ઘરનું સામાન શું કામ હતું? સંકલ્પ એ ન ઉઠ્યો. આ મહિમાનું લક્ષણ લો, સંકલ્પ ન ઉઠ્યો. પાછા ગયા, પણ ઘેરે પાછા ગયા ત્યારે ખબર પડી મારા હુકામ સામાન હોતા બોલાવ્યા હતા. કારણ કે ગલુજી જે રાતે ગયા ને, એ જ રાતે ગામના બધા કેટલા ખડુસ માણસો હંપેલા, કા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેદાડો મીંડો છે ને, આજ પતાવી દેવો છે, પતાવીને સામાન બધો ઉઠાવી જવો છે. તો રાતે 10-20 જણા ટાટક્યા, પણ એની માજી એકલા બેઠા બેઠા માળા ફેરવતા હતા. અંદર ઘરમાં આવ્યા ને તો ઘરમાં માજી સિવાય કાંઈ ન મળે. માજી શું કરે? માજીને પૂછ્યું, માજી ગલુજી ક્યાં ગયો, આ બધો સામાન ક્યાં? તો કે ભગવાન સ્વામિનારાયણનો પત્ર આવ્યો હતો કે તું આજને આજ બધો સામાન ભરીને અહીં આવતો રહે. એટલે ગલુજી બધો સામાન ભરીને ભગવાન સ્વામિનારાયણ પાસે ગયા. ઓલે તો ભખો ભાઈ માજીને પગમાં પીડ્યા, તમારા સ્વામિનારાયણ ભગવાન ખરા, અમારા મનના સંકલ્પને જાણી ગયા ને ગલુજીને બોલાવી લીધા, નહીતર આજ ગલુજીને પતાવી દેત, સામાન પણ બધો ઉઠાવી જાત, વચનમાં રહ્યા તો સુખ થયું. માટે મહારાજ યાદ કર્યું, અને યાદ કરીને પહેલું નામ ગલુજીને લખ્યું. બોલો, મહાત્મય સહિત નિશ્ચયમાં ગલુજીનો પહેલો નંબર આવ્યો. મહારાજ કે ડડુસરવાળા ગલુજી, ધરમપુરવાળા કુશળ કોરબાઈ, ધરમકુળવાળા કુશળ કોરબાઈ, કેટલો મહિમા હશે તમને ખબર છે? મહારાજને જેમ પુરુષ ભેટે એવી રીતે મહારાજને પ્રેમથી ભેદથી ભેટ્યા. અને મહારાજ જ્યારે ચાલતા થયા ત્યારે મહારાજને કે મહારાજ આ રજવાડું તમારે શરણે અર્પણ કર્યું છે કૃપાનાથ, આને આપ સંભાળો. મહારાજ કે અમે રજવાડાને શું કરીએ? અને મહારાજ કે એ તો તને વાસના છે. મહારાજ એવું બોલ્યા, તને વાસના છે. ભાઈતમાનંદ સ્વામી વાત તમને લખ્યું, મહારાજ કે તને વાસના છે, તું બંધાણી છો તો કર. મહારાજ કે મહારાજ મને લેશ માત્ર વાસના નથી, મને તો એક તમારી જ વાસના છે. મહારાજ કે અમારી જ વાસના છે તો ખબર પડશે, અમે તો હાલ્યા. અને સંપ્રદાયનો ઇતિહાસ કે એમ કે મહારાજ તેથી હાલતા થયા, અને કુશળ કોરબાઈ ને મહારાજનો વિરહ સહન ન થયો, મહારાજના વિરહમાં દેહ છૂટી ગયો. અને દેહ જ્યારે છૂટ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. મહારાજ કે કુશળ કોરબાઈ થાવ તૈયાર, ધન્ય છે તમને, ધન્ય છે અમારા મહિમા પ્રત્યે, તમારો અગાધ મહિમા અમારો આજ અમે સમજાય. જેનો મહાત્મ્ય સહિત નિશ્ચય એનાથી શું ન થાય. મહારાજ કે કુશળ કોરબાઈ એવા છે, પર્વતભાઈ મારનો પત્ર ગયો, હાલતા થયા, ઘરનો દીકરો માંદો, ઘરવાળાએ કીધું દીકરો માંદો છે તો તમે ચાકરી કરજો. ગામની બહાર જરાક નીકળ્યા ને થોડાક હાલ્યાંતે દીકરાએ દેહ છોડી દીધો, પાછળથી દોટ મૂકીને માણા તેડવાયું. પરોતભાઈ, પરોતભાઈ ઉભા રહ્યો ત્યાં. તો પરોતભાઈએ કેડિયું ને બધું પહેર્યું હતું ને કાઢીને એક બાજુ મૂકી દીધું, અને પડખે પાણીનો ધરો હતો ને માર્યો દુબકો, અને બહાર નીકળ્યા. ઓલા બધા આવ્યા, પરોતભાઈ દીકરો ધામમાં ગયો કે તમે ધોડ્યા હતા ત્યારે મને ખબર પડી જ ગઈ, એટલે મેં તો નાઈ નાખ્યું કે અરે પાછા આવો ઘેરે. તો કે હું પાછા આવું તો જીવતો થાય એમ નથી, માટે થાતી બધી ક્રિયા કરી નાખું, હું તો આ હાલ્યો ભગવાન સ્વામિનારાયણના વચનને પાળવા માટે. અને દીકરો આવું તો પાછો જીવતો નહીં થાય, પણ ગરડે નહીં જાવ તો મારાના વચનનું ઉલ્લંઘન થશે, માટે મારા તો ગરડે જવું પડશે, માટે નામ લખાણું. કહો પર્વતભાઈ અગતરાયના. રાજભાઈ, રાજભાઈ બાજુમાં જ ગામ છે, વાંક્યા ગામ. રાજભાઈ કેટલા કેટલા મહારાજની સાથે અગાધ પ્રીતિવાળા હશે. એમ લખ્યું છે કે રાજભાઈ, લાડુબા અને જીવબા અક્ષરધામમાંથી જ્યારે મહારાજને આ પૃથ્વી પર આવવાનું થયું ત્યારે બધાએ ત્યાં મીટિંગ કરી હતી. એમને સીધા નથી આવ્યા, આવડું મોટું જ્યારે સર્જન કરું ત્યાં મીટિંગ વીટિંગ તો કરવી પડે ને. મીટિંગ કરેલી કે આપણે બધાએ મૃત્યુલોક પર જવું છે, અને બધાએને કોટા ફાળવેલા. એમાં આ ત્રણ મુક્તને કીધેલું તમારે નારીના રૂપ ધારણ કરવાના છે. તે ત્રણેય કીધું કે મહારાજ, પણ નારીના દેહ ધારણ કરાવું છું તો બહુ મોટો પ્રશ્ન થાય, કારણ કે નારીના દેહ ધારણ કરવાના તેમ પાછા સાધુ રૂપે ઉતરવાના, એટલે અમારે દૂર જ રહેવાનું, એટલે તમારા સાનિધ્યનું સુખ નહીં. બીજા નંબરમાં મહારાજ, નારીના દેહ તો તમે ગમીને વિચરણ કરતા હો તો પુરુષનો દેહ હોય તો હારવાર ફરાય, અમારે તારે ફરાય નહીં, એટલે અમારે તો એક ખૂણા બેઠું રહેવાનું. માટે મહારાજ કાંઈ કૃપા કરો. મહારાજ કે અમારો સંકલ્પ આ વખતે તમને નારીના દેહ ધરાવવાનો ત્રણેયનો છે, પણ જાઓ અમે તમારા પર રાજી થઈએ છીએ, તમને ત્રણેય નિરાવરણ સ્થિતિ આપશું. કે અમે જે જે લીલાઓ કરતા છો તમે એને તમે દેખશો. મહારાજને કે મહારાજ એ વાત તો સાચી, પણ નારીના દેહ તે કોઈ પુરુષને અરે પરણવું પડે પાછું, તે મારે એ તો કેટલી મોટી ઉપાધિ, સામાન્ય જીવને આરે અમને પરણાવશો? મહારાજ કે સાંભળો, જાઓ અમે તમારા પવિત્રતાના બ્રહ્મચર્યના રક્ષણ માટે બેસીશું, જાઓ અમે તમને વચન આપીએ છીએ કે કદાચ આ લોકની રીતે તમારો સંબંધ થાય, લગ્ન પણ થશે, પરંતુ તમારા શરીરને પર પુરુષ સ્પર્શ નહીં કરી શકે, એમ જાઓ અમે તમને વચન આપીએ છીએ. અને પછી ત્રણેય મુક્તો આ પૃથ્વી પર પધાર્યા. અને એ વખતે રાજબાઈના લગ્ન થયેલા, લગ્ન થયા, જાન પરણીને ગઈ, જાન પરણીને ગઈ, પણ એનો પતિ જ્યાં મળવા આવ્યો તે તો સિંહણ રૂપે દર્શન થયા રાજબાઈના, સિંહણ રૂપે દર્શન થયા. અને પછી ઓલા બધાય કે આ તો ભાઈ ગજબ થયું, ઓલો એનો પતિ તો ભાગ્યો, એટલે ભાગજો કે મરી ગયા, એની માની પાસે આવી ગયો દોડતો દોડતો. એની માં કે શું થયું, અરે આ તો સિંહણ છે, કે માં મારું મને એમ કહે છે કે કોઈ મહાન સતી નારી છે, માટે આની સાથે સાંસારિક સંબંધથી હું જોડાવા માંગતો નથી. માં મને લાગે છે કે જોરાવરે એને પરણાવી હોય, અને પૂછતું હું તો પાસે જ નહીં જાઉં. તો પૂછ એની શું ઈચ્છા છે. અને રાજભાઈ ને પૂછવામાં આવ્યું, રાજભાઈ કે મારે તો ભગવાન ભજવા પણ જોરાવરે પરણાવી છે, તો હવે ઈચ્છા હતો કે મને ગઢપુર મૂકી જાઓ. અને સીધા ગઢપુર મૂકી ગયા. અને મહારાજને અર્થે એને સર્વસ્વ કર્યું. એમ મહારાજને રાજી કરવા માટે એક જીવા ખાચરના માસા કાકા થતા હતા, પણ જરાક મારનું ઘસાતું બોલતા હતા ને સાંભળી કે એક વાર રાજભાઈ, તો રાજભાઈ કે તું મારો મહો કાકો છો, પણ ભગવાન સ્વામિનારાયણનું ઘસાતું બોલશો માટે તું મારો કાકો નહીં, અને તારે મારે કાંઈ સંબંધી નહીં, કે આજ પછી કોઈ દી મને બોલાવીશ નહીં. કે જેને મહાત્મા સહિત નિશ્ચય હોય એનાથી શું ન થાય. મહારાજ કહે જીવુબાઈ તથા લાડુબા, જીવુબાઈ પણ મામૈયા પટકન્યારે લગ્ન થયા પણ નાગણ રૂપે દર્શન દીધા. લાડુબા જીવુબા ને લાડુબા માટે ક્યાં કેવું પડે એમ છે કહો. સર્વસ્વ મહારાજને અર્પણ કરી દીધું. મહારાજ અભલ બાપુ ધામમાં ગયા, દાદા ખાચર નામ પડખ્યું હતું, લખી નાખ્યું છે ક્યાંક, હા તથા દાદા ખાચર. મહારાજ જયારે જવા માટે તૈયાર થયા ત્યારે આડા ઉભા રહ્યા. મહારાજ કે પણ મહારાજ વાંધો હું છે, હું કામ ગઢપુર છોડીને જાઉં છું. મહારાજ કે અભલ બાપુ ધામમાં વહી ગયા અને હવે અમારું શું કામ છે, મેં તેની હાટું રોકાણ હતા, અને આજ તો દાદો નાનો છે એટલે તમે રોકવા તૈયારી કરો છો, પણ કાલ હવારે દાદો મોટો થાય અને પછી તમે ધક્કા મારીને કાઢી મૂકો, એના કરતા આજનું હેલા જઈએ. મહારાજ કે મહારાજ અમે અભલ બાપુના સંતાન છીએ, કૃપાનાથ અસલ ક્ષત્રિયાણી છીએ, કદી પણ જિંદગીમાં મહારાજ બીજો બોલ નહીં મોઢેથી બોલાય. દાદાએ કીધું છે કૃપાનાથ આ મોઢામાંથી નીકળેલો શબ્દ કદાચ જીભ ખેંચાઈ જશે પણ ફગશે નહીં. માલિક આપને શંકા છે કે રખેને આ લોકો અમને ધોખો દેશો, લાવો અમે આપને લખી આપી, આ ગઢપુર આખું આપનું, આ બધી સંપત્તિ આપની, આ તમામ જાયદાદ આપની. એમ શું કર્યું તમે જો તો ખરા ભગવાન રાજી કરવા માટે, મહાત્મ્ય હતું તો શું ન થયું આનાથી. મહારાજે એની કસોટી કરવા માટે પ્રસિદ્ધ વાત છે ને પાછા બોલાવ્યા. પાછા આવ્યા એટલે કીધું કેમ પાછા આવ્યા. મહારાજ કે મારે કે તમે બોલાવ્યા ને. મહારાજ કે સાંભળો અમે બોલાવ્યા. તે કે રહેવા નથી બોલાવ્યા, અમે તો એટલે બોલાવ્યા તા લેખ તમે લખ્યું કાગળમાં છે, રખેને ફાટી જાય તો પછી પાછળથી તમારા વારસદાર એમ કે આ લેખ અમારો છે, કે આ સંપત્તિ બધી અમારી છે, તમારે શું કરવાનું. ત્યારે દાદા ખાચરે કે કૃપાનાથ કૃપાનાથ આપના મનમાં એમ થાય છે, આપના મનમાં એમ થાય છે કે પાછળ તમાર વારસદાર આમ કરશે. કૃપાનાથ એમ શંકા આપ કહો એમ કરી દઈએ. મહારાજ કે તો તાંબાના પત્ર લખી આપો. મહારાજ તાંબાના પત્રમાં તો શું, પણ આપ જો આજ્ઞા કરો ને તો છાતીને ચીરી નાખી અને કલેજા પર લેખ લખી આપીએ કે ગઢપુરની તમામ સંપત્તિ તમામ મિલકત ભગવાન સ્વામિનારાયણની છે, એમાં મારો કે મારા વારસદાર કોઈનો હક હિસ્સો નથી, અને કોઈ મારો વારસદાર એમ કે છે મારે છે તે મારો વારસદાર નથી એમ. ત્યારે ભગવાન સ્વામિનારાયણને દોટ મૂકી પડી, દોટ મૂકીને અભલ બાપુના સંતાન દાદાને ભેટી પડ્યા, અને ભેટીને મહારાજ કે સાબાશ દાદા સાબાશ, આ તો બાપ કરતા બેટો સવાયો થયો. દાદા દાદા હવે અમે તમને છોડીને ક્યાંય નહીં જઈએ, સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી દુનિયા એમ કહે છે. ગઢડું સ્વામીનું સ્વામી ગઢડાને કેદી નહીં મટવાના, કેદી નહીં મટવાના. એક એકની કુરબાની તો તમે જુઓ. રામભાઈ જેતપુરના રામભાઈ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા, ન તો બ્રાહ્મણ જ્ઞાતિમાં થોડા નરમ હોય, સહજ વાણિયા બ્રાહ્મણ થોડા નરમ હોય, પણ રામભાઈ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મા. ભગવાન સ્વામિનારાયણનો મહિમા તમે જુઓ. એક દાડો પોતે છાણવીણો માટે ગયેલા અને મહારાજ દર્શન આપ્યા, અને પગમાં હાથની અંદર બોલોયા બધા પહેરેલા, પગમાં ઝાંઝર હતા. મહારાજ દર્શન આપીને એટલું જ કીધું, જેને ભગવાન ભજવા હોય એને પગમાં ઝાંઝર ને હાથમાં બોલોયા ન શોભે અને માથા પર વાળે ન શોભે. આટલું બોલીને મારે અદૃશ્ય થઈ ગયા. ઘેરે આવી પતિ જીવતો તો સતે પતિએ બોલો યા ભાંગ્યા બોલો, અને વાળંદને બોલાવીને માથે કરાયો તોલો. શું ન થાય મહારાજ કે મહિમો એનાથી શું ન થાય એમ. એનો ધણી બહાર ગયેલો અને સાંજે આવ્યો, તોલાવાળું ગમે પછી હાથમાં બોલો યા નહીં. ઓલું આવીને કે હું હજી જીવતો છું કે, અને હાથમાં બોલુયા ભાંગી નાખ્યા, માથે તોલાવો કર્યા, તો આ બધી હું આદરીશ, તો બસ આમ જ જીવું કે, તો કામ ન હાલે, તો બસ મને આગને આમ થાય આમ જ જીવીશ. અને બહુ ખીજાણો માળો, એવો ખીજાણો. તે રામભાઈને કહે હવે તારી પાસે સ્વામિનારાયણને મુકાવે છૂટકો કરું. ત્યારે રામભાઈ કે તો તું જોઈ લે, એમ હવે તું થાક છે કે હું થાકું. અને પેલા અતિ ઉપદ્રવ આદર્યો. રાત્રે જયારે સુવે ત્યારે ઢોલિયાની અંદર ત્રણ પાયા નીચે પથ્થર મૂકે, ચોથો પાય ઊંચો રહે ને, ત્યાં રામભાઈને મારીને સુડાવે ને એની છાતી પર પાયો મૂકે, અને પછી અધમ એના પર ઠેકડા મારે. આ રામભાઈના મોઢામાંથી ફીણ આવી જાય એટલું વહમું લાગે, પણ ફીણ આવી જાય એટલું વહમું લાગે ને તોય પણ મોઢામાંથી શબ્દ એટલા જ નીકળે, આ દેહે કરીને સ્વામિનારાયણ નહીં છૂટે, આ દેહે કરીને સ્વામિનારાયણ નહીં છૂટે. અને ત્યારે મહારાજને દર્શન આપીને કેવું પડ્યું, રામભાઈ તમે એક કામ કરો, આજ તમે કોઈ પણ બાને કાંઈક વસ્તુ લેવા જાય છે એમ બાને તમે ઘર છોડી નીકળો અને બે કાંઠામાં સામે ભાદર આવી જાય છે, ભાદરમાં મારજો દુબકો, અને ભાદરમાં દુબકો મારશો સામે કાંઠે રથ તૈયાર છે, રથમાં બેસી અને આવતા રહેજો ગઢપુર. મહારાજ કહે જેને મહિમા હોય એનાથી શું ન થાય, એનાથી શું ન થાય. માચો ભક્ત કાર્યાણીના નરેશ ખટવાંગશી, માચો ભક્ત એના જીવનમાં બહુ અદભુત પ્રસંગ લખ્યો, હમણાં જ હું વાંચતો આવ્યો હતો. માચા ભક્તરે મહારાજ જયારે સરદારમાં મોટો ઉત્સવ કર્યો ને ત્યારે સરદાર આવું હતું, ઘેરથી હાલવા તૈયાર થયા ને તે ઘરના બધા માણસો કે પણ તમે ક્યાં ઉપડ્યા, હમણાં હજી માંગરોળ ગયા હતા, માણાવદર ગયા હતા, હજી તો વરહદાડો થયો, તે પાછ સરદાર જવું છે કે તક ભગવાન સ્વામિનારાયણ મોટો ઉત્સવ આદર્યો એટલે મારે જ જવું પડશે. તો કે પણ 200 વીઘાનો કપા ઉભો છે એને ઠેકાણ પાડતા જાઓ પછી જાઓ. અને માચા ખાચર ઘરની બહાર નીકળ્યા, બે ચાર ગામમાં ફેર્યા, ગોકળીન ભરવાડ લોકોને બધાને બેળા કરીને ક્યાંય 200 વીઘાનો કપા ઉભો છે કે તમારે ઘેટા બકરા ગાયો બધાને મૂકી દો અંદર ભેળવી દો કે અને કરી નાખો તમ તાર સાફ. અને બે દાડામાં જ કરી નાખ્યો સાફ, ત્રીજે દાડે વળી ખલતો નાખ્યો ખભે, તે દાડ સુટકેસ તો હતી નહીં. અહીંથી હાલતા ઘરના બધા કે આ ક્યાં ઉપડ્યા પાછો, એલો કપા તો ઠેકાણે પાડતા જાઓ. તો કે આટો જ મારી આવો, પાડી દીધો ઠેકાણે. કે મહાત્મય સહિત નિશ્ચય હોય એનાથી મહારાજ કે શું ન થાય. આ બધી ઘટના કઈ સામાન્ય જ કહો પણ મહિમાવાળાથી થાય. એક એક અદભુત વાત બતાવી. મૂળજી બ્રહ્મચારી, મૂળજી બ્રહ્મચારી તમને ખબર ને, મહારાજે સેવા આપેલી. મહારાજ કે અમારી જે મોજડી છે ને એનું તેલ તમારે લગાડવું કે બીજા કોઈને લગાડવા ન દેવું. અને પ્રકરણ હાલતું હતું ને એક ભગત ભાઈક બીજા ભટકાઈ ગયા, એ કે તમે તો રોજ સેવા કરો, આજ મને કરવા આપો ને. મૂળજી બ્રહ્મચારી કે પણ મને મહારાજે મને આજ્ઞા કરી. તો કે આજ્ઞા તમને કરીને તમે સોંપડે, હું સોંપડીશ કે. અને મૂળજી બ્રહ્મચારી બધા બિચારે આપી મોજડી સોંપડવાનું, બરાબર મહારાજ નીકળ્યા નથી. અને મહારાજ કે બ્રહ્મચારી અમે કોને મોજડી સોંપડવા આપી હતી, તો મહારાજ મને, તો આની કેમ તે આપી. મહારાજી બહુ વાહે લાગ્યો એટલે આપી. મહારાજ કે તમે મારી આજ્ઞાનો ભંગ કર્યો છે માટે તમે વિમુખ, અને આજથી તમારે ઘી ન ખાવું, દૂધ ન ખાવું, દહીં ન ખાવું, ઘી ન ખાવું, ખટરસના નિયમ તમને જાઓ વિમુખ. વિમુખ અને પછી પાછા નિયમ બધા પાળવાના અને અહીંથી ભાગી જાઓ. કે મહારાજ કાઢી મૂક્યા તો સંકલ્પ ન ઉઠ્યો, બોલો સંકલ્પ ન ઉઠ્યો. અને ગુજરાતમાં ફરતા હતા, એમાં વળી ફરતા ફરતા ડબાણમાં બધા સંતો ભેળા થઈ ગયા. અને સંતો ભેળા થયા ને કેરીઓ બધી બહુ આવેલી, આનંદાનંદ સ્વામી પાસે કેરીઓ આવી ને કેરી બહુ હારી, એટલે સ્વામીના મનમાં થયું કેરી બહુ હારી છે, હવે આ કેરીઓ પણ ગઢપુર પહોંચાડે કોણ. મૂળજી બ્રહ્મચારી કે તમે આજ્ઞા કરો તો હું જાઉં કે. તો જાઓ ને, કેરીઓ લઈને આવ્યા ગઢપુર, અને ગઢપુરની અંદર આવીને મારીને આગળ મૂકી. પણ મારે સામું ન જોયું, મહારાજ હામું ન જોયું. પછી મૂળજી બ્રહ્મચારી બિચારા ઉદાસ થઈ નીકળી ગયા પાછા દરબારગઢમાં, બહાર બજાર માટા મારતા એક ડોશીમાં જોઈ ગયા. મહારાજના હજુરી પા હારે રહેનારા મૂળજી બ્રહ્મચારી એટલે બધા ઓળખે, જોઈ ગયા એટલે ડોશીમાં બૂમ મારી. ડોશીમાં કે આવો આવો બ્રહ્મચારી, કાંઈ જમ્યા? તો કાંઈ જમ્યો નથી. તો હાલો ને કે જમવાની વ્યવસ્થા કરી દઈ, સીધો આપી. ડોશીમાં સીધો આપવા તૈયાર થયા ને ત્યારે ડોશીમાં કે ખીચડી જ આપજો, બાકી કાંઈ આપતા નહીં. તો ઘી નહીં હાલે કેમ? તો મહારાજે આજ્ઞા કરી છે નહીં ખાવાનું. તો દૂધ, તો દૂધ નહીં હાલે કેમ? તો મારીની આજ્ઞા. તો દહીં, દહીં નહીં હાલે કેમ? તો મારીની આજ્ઞા છે. ગોળ, તો ગોળ નહીં હાલે કેમ? તો મારીની આજ્ઞા છે. તો આટલી બધી આજ્ઞા અને આવી બધી આજ્ઞા, અત્યારે પ્રકરણ તો હાલતું નથી, તમને કેમ આવડી મોટી બધી આજ્ઞા કરી? તો મારેથી આજ્ઞા ભંગ થયો. તો હું તો મોજડી ચોપડતા ચોપડતા બીજો ચોપડવા માંડે, બસ એટલો. તે તમે આ મહારાજે ઈ 400 મહિને તમને આમ જ રાખે? તો આમ જ રાખે છે. તો તમે આજે આવ્યા કેરીઓનો મોટા ટોપલા ભરીને લાવ્યા, તમે સભામાં જોયા હતા, તેનું પછી શું થયું? મહારાજ પાસે મૂકી પણ મહારાજે મારી હામું જોયું નહીં. ઋષિમાં કે તો તમને કાંઈ નથી થતું, મહારાજ પાસે જાઓ ફરિયાદ કરવા. તો ના હો, મહારાજ જેમ રાખે હું તો રાજી છું, મારી કોઈ રિક્વેસ્ટ નથી, મારી કોઈ ફરિયાદ નથી. ભગવાનનો જેને મહિમો એનાથી શું ન થાય. મૂળજી બ્રહ્મચારી આટલું કરીને ખીચડી પકાવીને જમીન પાસે બીજે ફરવો એ કે ઓલી ડોશીથી ન રહેવાનું. અને ડોશી મૂળજી બ્રહ્મચારીને ખબર ન પડે એમ મહારાજ પાસે પગીને મડી ઘગલાવા મહારાજને. મહારાજને કે આ બધી હું આદરીશ, તમે ભગવાન છો તો તમને કોઈ કહી હગે એમ છે કે નથી કોઈ? અમે શું કરી, બીજો ભગવાન નથી એટલે તમારી પાસે અમારે આવવું પડે છે, ને તો ભાવે ન પૂછશી. ઓલો બચારો મૂળજી બ્રહ્મચારીનો શું વાંક છે, જરાક મોજડી બીજાને ચોપડવા આપી તે ઘી ન ખાવું, દૂધ ન ખાવું, દહીં ન ખાવું, અને પછી કાઢી મૂક્યો. અને બિચારો છે ડબ્બાણથી કેરીઓ લઈને આવ્યો, તે હામુંય ન જોયું, તેઓ હું મોટો ગુનો કર્યો છે, આમને માદરવીશ કે સીધું થવું. એટલે જ મહારાજ આપી લગ્ન જ ન કર્યા. મહારાજ કે ક્યારેક ક્યારેક જોગ થઈ જાય તો ભૂકા કાઢી નાખે છે. મહારાજ કે અત્યારે અત્યારે મારે જવાબ જોઈએ, હવારની વાળી વાત નહીં. મહારાજ કે સારું જાઓ, મૂળજી બ્રહ્મચારી મોકલે બોલાવશું, બોલો. મહારાજને હારી જવું પડે એટલે તમારે જરા હરકશો કરવાનો જ નહીં. આમ સમય અમારે નથી કરતા, આમ નથી કરતા, ભગવાનને હારી જાય છે. જેને મહાત્મય છે નિશ્ચય એનાથી શું ન થાય. કહો મૂળજી બ્રહ્મચારીની વાત કરી. તથા ભુજવાળા લાધીબાઈ લોકલાજનો ત્યાગ કર્યો, 20 વર્ષથી વિધવા હોવા છતાંય મહારાજના વચનથી સધવાના વસ્ત્રો ધારણ કર્યા, પગમાં જાંજર પહેર્યા, કપાળમાં ચાંદલો કર્યો, માથામાં સિંદૂર પહેર્યો અને સુંદર સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા અને માથા ઉપર પાણીનું બેડું લઈને અમીર સરોવરથી હાલતા શેખ મહારાજ સુધી ગયા. રસ્તામાં લોકો પૂછવા માંડ્યા, અરે લાધી લાધી કોનું ઘર 20 વર્ષે માંડ્યું? તો કે 20 વર્ષે સ્વામિનારાયણનું ઘર માંડ્યું. બોલો મહાત્મય સહિત નિશ્ચય એનાથી હું ન થાય. મહારાજ કે આ બધું થાય, બોલો. અને આપણે તો ભગત કહેવાય તો કેટલાક આમાં નહીં, નતર તો તિલક ચાંદલો કરતા ડરે. બોલો સ્વામી, પૂજા તો કરું પણ તિલક ચાંદલો નથી કરતા. ભલા માણસો તમારી કરતા તો લાધીબા શ્રેષ્ઠ નહીં. ઔરતનો દેહ હતો, સ્ત્રીનો દેહ હતો, તો એને લોકલાજ આડી ન આવી. તમે તો મર્દની મોટી વાત કરો, અમે તો મર્દ છીએ, મર્દ છીએ, અને કપાળમાં તિલક ચાંદલો કરતા લજવાઓ છો, તો મર્દ છો કે? ભુજવાળા લાધીબાઈ ને માતાજી, તથા માતાજી કોણ ખબર તમને? ઉદયપુરના જમકુબાઈ. મહાત્મા સહિત નિશ્ચય તો હું ન થાય. આમ જ્યારે બ્રાહ્મણના મોઢેથી વાત સાંભળી કે ગુજરાતની અંદર ભગવાન પ્રગટ થયા છે, સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામ્યા છે અને ગાંઠ વાળી લીધી, બસ આ દેહ કરીને મળે છૂટક્યો છે. પણ નવાબને ખબર પડી ગઈ, એને ખબર પડી ગઈ કે લાધીબાઈ હાથમાંથી જતા રહેશે. ચારે બાજુ પેરો ગોઠવાયો અને રાત્રિ પડી ત્યારે પાછલી બારીએથી સાડીને આમ ગાંઠો વાળી એને આધારે હેઠા ઉતરી ગટરમાં ઉતર્યા. મોટી વ્યવસ્થા છે ગટર, ગટરમાં હાલીને ગામની બારોબાર નીકળ્યા. અને સવારે જ્યારે રાજાને ખબર પડી, ચારે બાજુ સિપાહીઓને જમકુબાઈને પકડવા માટે મોકલ્યા. પણ જમકુબાઈ ભાગે જતા તેમાં દૂર દૂરથી ઘોડેસવારો આવતા દેખાણા, મનમાંથી મને ભાળી જાહે તો પકડી લે અને પાછા લઈ જાત, ભજન થાહે નહીં. હવે શું કરવું આમ વિચાર કરતા હતા તે મરી ગયેલો એક ઉટિયાનું ખોખું ભાળી ગયા અને ઉટિયાના ખોખામાં પ્રવેશ કર્યો. બોલો. અને 4 દિવસ ને 4 રાત્રિ ભૂખ્યા અને તરસ્યા ઉટિયાનું ગંધાતું ખોખું એમાં પડ્યા રહ્યા. બોલો. ગંધ ન લેવાય, કિલો કિલોમીટર સુધી જેની ગંધ ફૂરે. એટલે આ બધા ઘોડેસવારો નથી નીકળ્યા તો ખરા, પણ ગંધ બહુ આવતી હતી એટલે મોઢા નાક આગળ આડા ડૂંચા ભરી ભરી ભરાઈ ભરાઈને આડાવાળા નીકળી ગયા. પણ કોઈને આવ્યું નહીં અને જમકુબાઈ છેવટે મહારાજ પાસે આવ્યા. મહારાજ કહે મહાત્મ્ય સિદ્ધ નિશ્ચય તો હું ન થાય, આવું થાય. એક એક વાત મહારાજ બતાવે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, મહાત્મ્ય સિદ્ધ નિશ્ચય તો શું ન થાય. મુક્તાનંદ સ્વામી અને મહારાજનો મહાત્મ્ય સહિત નિશ્ચય હતો, અને મહાત્મ્ય સહિત નિશ્ચય હતો તો મુક્તાનંદ સ્વામીથી શું ન થયું એમ કહો. મુક્તાનંદ સ્વામીથી કલ્પના કરો, 83 વર્ષના મુક્તાનંદ સ્વામી અને મહારાજ આચાર્ય પદની સ્થાપના કરે અને એ વખતે રઘુજી મહારાજની ઉંમર 14 વર્ષની હોય, અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર 18 વર્ષની હોય અને મહારાજ એમ કહે, સ્વામી સ્વામી આજ પછી અમારા સ્થાને 2 આચાર્ય છે, એ બેન તમે માનજો પૂજ્યો. અને 83 વર્ષના મુક્તાનંદ સ્વામી કે કૃપાનાથ, જેમ આપને માનીએ છીએ ને પૂજીએ છીએ, આપને વિશે જેવો અમને ભાવ છે એવો ભાવ અમે આચાર્યની પ્રત્યે પર રાખશું કૃપાનાથ, એના વચનમાં વર્તશું. મહાત્મ્ય સહિત નિશ્ચય એનાથી શું ન થાય. મહાત્મ્ય સહિત નિશ્ચય એનાથી બધું જ થાય. વાળાક દેશના આહિર પટેલ સામત, બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે આહિર સામત ભગતનો. ખરેખરા ભગવાનના એકાંતિક ભગત હતા. ઘરના દીકરાની વહુ રિહામણે ગયેલ અને સામત પટેલ તેડવાઈ ગયા. વેવાય જબરો આકરો માળો, તે એણે ટેણું માર્યું. કેવું માર્યું ખબર છે? કે તારે તેડી જેવી તેડી જા, તારા દીકરાને તો જરૂર નથી, તારે જરૂર હોય તો તેડી જાય. આમ અને એનાથી સહન ન થયું, મનમાં એમ થયું ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત અને મારા ઈષ્ટદેવ ને કલંક લાગે એવું આ બોલ્યો. અને આમ રગ ની અંદર રોમે રોમ વ્યાપી ગયો અને રોમે રોમ ક્રોધ વ્યાપી ગયો અને પોતે ત્યાં ભીષ્મ કરી નાખ્યું. મારા ભગવાન સ્વામિનારાયણને કલંક લાગે એવું મારાથી કરાય નહીં. મહારાજ કે મહાત્મસિત નિશ્ચય નથી હું ન થાય. એક એક વાત, અરે પોતાના દીકરાના લગ્નની જાન જવાની હોય ને મારાનો પત્ર આવે કે તમે વડતા લાવો, દીકરાની એક બાજુ જાન વળાવાતી હોય ને બીજી બાજુ પત્ર આવ્યો બધા ઘરના ને કે તમે જાન લઈને જાઓ હું જાઉં સીધો વડતા આવું, એટલે આ બધાએ કીધું પણ છોકરાના લગ્ન છે આજ, તો હું આવું તત્પરણે એવું થોડું છે, છોકરો તું નહીં આવું તો પરણી જાહે. પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું ઉલ્લંઘન થશે તો ફરીને પાળવાનો મોકો મળશે નહીં. અને જાનને સીધી વળાવીને પોતે સીધા ગઢ વડતાલ પહોંચ્યા. મહારાજ કીધું કેમ છો પટેલ? મહારાજ કહે કે દીકરાના લગ્ન હમણાં કા હતા ને કેદી લગ્ન છે? મહારાજ કે મહારાજ આજ જ છે. મહારાજ કે હું વાત કરો આજ જ લગ્ન છે? તો કા જાન કીધી જાવ? મહારાજ કે અત્યારે જ ગઈ જાન ગઈ પરણવાનું, હું આવ્યો અહીંયા. મહારાજ કે પણ આજ તો નહોતો આવું ને લગ્ન હતા તો. મહારાજ કે મારા તમારો પત્ર હતો ને? મહારાજ કે અમારો પત્ર હતો પણ કાલ આવું હતું ને. મહારાજ ને કે મહારાજ દીકરાના લગ્ન તો અબજો ફેરી કર્યા છે કેટલા જન્મમાં, પણ આપનું વચન ઉલ્લંઘન થાય ક્યારે ફળે? મહારાજ કે અત્યારે તમે જતા રહો, અહીંયાથી બીજી વ્યવસ્થા કરી દીધી ઘોડી આદિકની. મહારાજ કે ઘોડું લઈને જાઓ, જાન પોગે ને ત્યાં તમે પણ માંડે પાછા પહોંચી જાઓ. જેને મહાત્મ સિદ્ધ નિશ્ચય હોય એનાથી શું ન થાય? મહારાજ કે એનાથી બધું થાય. માન કુવાના મૂળજી તથા કૃષ્ણજી, મહાત્મ સિદ્ધ નિશ્ચય હોય તો શું ન થાય? માન કુવા મહારાજ કાતર લઈને બેઠા. કાલ કોઠારી સ્વામી નથી કીધું સાધુ કરવા છે? મહારાજ બેઠા હો કાતર લઈને. મહારાજ કે આવો આજ તો બધા બધાને તોલા કરવા બેઠા, આજ તમારે જાતે તોલા કરવા છે કે અને બધાને સાધુ કરવા છે. તે આમ તો રોજ પાહે આવી આવીને પગના તળિયા છાંટતા હતા એટલા પગે લાગતા, પણ તે દાડે દૂરથી પગે લાગી લાગીને બધા હાલતા મળ્યા થવા. મૂળજી ને કૃષ્ણજી એ બરાબર સભામાં નહોતા, વાડીએ ગયેલા ને એને ખબર પડી કે આજ મહારાજે સભામાં વાત કરી સાધુ થવાની, કોઈ સાધુ થવા તૈયાર થયું અને તરત સીધા મહારાજ પાસે આવ્યા. અને મહારાજ ને કે મહારાજ તમને સાધુ કરો. મહારાજ કે સાધુ થવું ભારે કઠણ છે, ત્યાં તમે મન ધાર્યું કર્યું, અહીં કાંઈ મન ધાર્યું ન થાય. ત્યાં તમે જેટલા મોજમાં રહ્યા હોય મનને કારણે એવું અહીં મોજમાં રહી ગાય નહીં. ત્યાં તો ગરમ ગરમ રોટલી ખાતા હોય તો ટાઢું ખાવું પડે, ત્યાં તો કોઈનું જરાય અપમાન સહન ન કરતા અહીં ગાળ્યું ખાવી પડે ને ક્યારેક માર હોતે ખાવું પડે. માટે મહારાજ કે જાઓ જરાક મનને પૂછતા હો. બે એક બાજુ ગયા અને મનને કે હે મનવા, જેટલી જેટલી વાર જન્મ્યો એટલી એટલી વાર તારું ધાર્યું જ કર્યું છે, આ ફેરી તું મારું ધાર્યું કરી દે. અને દેહને ઉપદેશ આપ્યો, હે દેહ તને અનેક ફેરી જન્મ ભૂંડાના કૂતરાના બલાડાને મળ્યા છે, તે દાડે કોણ તારી સેવા કરે એમ હતું? ત્યારે કોણ તને માથું દાબી દે એમ હતું? કોણ તને હારી રીતે હાચવે એમ હતું? કોણ તને ગરમ ગરમ ખવડાવે એમ હતું? માટે આ ફેરી તું મારું માની જા અને મને ભગવાન ભજવા દે. આમ કહે અંદરથી હોંકારો આવ્યો, ભજીલો ભગવાન. મહારાજ પાસે આવીને મહારાજ કે મહારાજ મને આ પાડે છે ને દેહે આ પાડે, કરો તમ તારે સાધુ. મહારાજ કે તો થાવ તૈયાર. અને એ વખતે મૂળજી કહું મળ્યા છોડવા, કડિયા હતા ને પેલા, જયારે કહું છોડવા મળ્યા ને ત્યારે કૃષ્ણજી કે હું ભલામણા કહું છોડજો, ફાડી નાખ્યો આંચકો મારી ને કે બીજી વાર પ્યારું હોય તો કહું છોડવાનું હોય ને કે. અને થયા સાધુ. મહારાજ કે હવે તમને સાધુ નહીં કરીએ, બોલો પ્રકરણ ફેરવું હવે નહીં કરીએ. અને મહારાજ પછી તો ગઢપુર આવતાર્યા, પેલા તો બે પાછળ પાછળ આવ્યા. મહારાજ ને કે મારા સાધુ જ કરો, આથે ભગવા પહેર્યા. મહારાજ કાઢી મૂક્યા ગઢપુરથી, ગઢપુરથી કાઢી મૂક્યા. અને આ બાજુ દેહના સંબંધી બધા મારાને પત્ર ઉપર પત્ર લખે. મહારાજ કાઢી મૂક્યા, કોકને હાથી તરીકે રહ્યા, છ આઠ મહિના રહ્યા. મહારાજ કાઢી મૂક્યા અને એમ કે ભુજભાઈ ગયા છે, તે દર ટેલિફોન તો હતા નહીં કાંઈ, એટલે ઉપાધી નથી કે જાયજી. આઠ મહિને કોકને મજૂરી કરીને રૂપિયા ભેળા કરીને પાછા આવ્યા. મારાને કે આ રસોઈ ના, મારે કે રસોઈને ક્યાં થાય, પત્ર ઉપર પત્ર આવે, તમે ક્યાં ગયા હતા? ઘેર નહોતા ગયા? તો ના મહારાજ, ઘેર નહોતા ગયા. કે અમે તો રસ્તામાં રોકાઈ ગયા હતા. પછી મારા રોકીને ને સમાચાર ભૂજ મોકલ્યા, ઘરના બધા તેડવા આવ્યા. ઘરના તેડવા આવ્યા પછી મારા જ પ્રાણે વળાવ્યા. અને પેલા ના પાડતા તોય મારા જ વળાવ્યા. ગામની બહાર ગયા ને ત્યારે ઓલી બે કે તમે આવતા આમ તેમ ખીજાડી ને, ત્યારે કે તમારે અમારું ક્યાં કામ છે એમ કહીને ક્રોધના આવેશમાં આવીને ભીષ્મ કરી નાખ્યું કે અમારે સંસારમાં રહેવું જ નથી. અને પછી પાછા મહારાજ પાસે આવ્યા. મહારાજ બહુ ખીજાણા. મહારાજ ક્યાં કાઢી મૂકો કે અહીંથી અત્યારે ત્યારે કાઢી મૂકવું? બેન કાઢી મૂક્યા, ગલન સામે કાંઠે બેઠા અને ત્યાં બેઠા બેઠા કીર્તન લલકારે. અને એવા મહારાજની મૂર્તિમાં જોડાઈને કીર્તન લલકારે તો મહારાજની મૂર્તિ ખેંચાય, ડોલિયો તણાય. મહારાજ કેલા છે કોઈ હાજર? ઉલ્યા ગેલા ને હામે કાંઠે બેઠા બેઠા કીર્તન બોલે છે, ડોલ્યો ખેંચાઈશ કે, માટે જાઓ અત્યારે અત્યારે નેથી મારીને કાઢી મૂકો કે. વળી દરબારો ગયા, પાર્ષદો ગયા, નેથી કાઢી મૂક્યા અને શેક માંડોધર પગાડ્યા અને ત્યાં પગ્યા ને ભક્તો બધા પાછા આવ્યા, દરબારો પાછા આવ્યા, ન્યા બેઠા બેઠા કીર્તન બોલે અને ન્યા બેઠા બેઠા કીર્તન બોલે તોય મારનો ઢોલિયો ખેંચાય. મહારાજ કહેલા તમે એને ક્યાં મૂક્યા એવા? તો માંડોધર સુધી. મહારાજ કે ન્યા બેઠા બેઠા કીર્તન બોલે તમારો ઢોલિયો ખેંચાય, માટે જાઓ પાછા નેથી કાઢી મૂકો કે. અન્યા આવ્યા અને કીધું કાંઈથી જતા રહો જાઓ. અને ત્યારે પેલા બોલ્યા, સાંભળો, હવે ગઢપુરની હદ નથી, ગઢપુરની હદ પૂરી થઈ, ગરડાની હદ હતી ને ત્યાં સુધી તમારો અધિકાર હતો, કાઢી મૂકો, મારો ધક્કો ખબર પડે. અને સાંભળો, હવે જો અડ્યા છો ને તો પાંચ પાંચને અમે પૂરા કરી નાખશું, અસલી કચ્છી છીએ, જેમ તેમ સમજતા નહીં. અને ઓલા બધા ધરબાઈ ગયા, જાઓ મારાને કહી દે જ્યાંથી નિથટવાના. ઓલા દરબાર તો આવ્યા પાછા, મારાને કે મહારાજ એને તો આમ કીધું. મહારાજ કે બોલાવો. અને પછી બોલાવ્યા, બેને સાધુ કર્યા. મહારાજ કે જેને મહાત્મા છે નિશ્ચય એનાથી શું ન થાય. મહારાજ કે એની આવી પોઝિશન નિર્માણ થાય. મહારાજ કે વાણાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠેરી ભગત ઇત્યાદિક જે સત્સંગી, બે કાઠેરી ભગત મામાના સાધુને રસોઈ બનાવતા ભગાડી મૂક્યા હતા અને એની માએ કીધું કે તમે મારે પેટે પુત્ર જન્મે એના કરતા તો પથરા પાક્યા તો સારું હતું. અને રોમે રોમ ક્રોધ વ્યાપી ગયો, પણ આમ કેમ બોલશો? તો કે મામાના સાધુને મારીને કાઢી મૂક્યા ઓલ્યાએ ઠાકોરે ગામના. અને ઉપડ્યા બે ભાઈ અને ઠાકોરની પાસે ગયા. ઠાકોર તો કહુંબા ઘોળતા હતા, મોટી જબર મીટિંગ કરી બેઠેલા. ત્યાં જ એને કીધું, ઓય મારા મામાના સાધુને કોને માર્યા? અને એ જ વખતે પેલા ઠાકોર છાતી પર હાથ નાખીને કીધું, મેં માર્યા. અને બે ભાઈએ પેટની હોહરો ભલકા ઘાલી દીધા અને ઠાકોરને ત્યાં ત્યાં પૂરો કરી નાખ્યો અને ધડથી મસ્તક હેઠું તેને નાખ્યું. હા, કાર મચી ગઈ, આખું ગામની વાર પાછળ પડી. અને બે ભાઈને એટલું સુરાતન છેડ્યું, એટલું સુરાતન છેડ્યું, તે આમ શરીરના આમ કે થોભાઈ ને અને હાથમાં તલવાર હતી ને અને ઘઉં વાઢે જાય બોલો એવું સુરાતન છેડ્યું. અને એ વખતે પાછળ વાર પડીને બે ભાઈ આગળ જતા હતા. વારે સોગંદ દીધા, આગળ જાઓ તો સ્વામિનારાયણના સોગંદ છે. અને ત્યાં ત્યાં ઉભા રહ્યા અને પછી જબર યુદ્ધ થયું, કેટલાય ને કાપી નાખ્યા તોય. પણ પછી દગો થયો અને બે ભાઈ ઘાયલ થયા. વાર પાછી વળી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ દર્શન દીધા. મહારાજ કે બોલો, હાજુ થવું તો હાજા કરી દઉં અને તો ધામમાં તેડી જાઓ. મહારાજને કે મારા દુનિયામાં કાંઈ લેવા નથી, આરે જ ઉપાડી જાઓ ને. અને મારા દેહ છોડાયો અને ધામમાં તેડી ગયા. મહારાજ કે મહાત્મા સહિત નિશ્ચય હોય એનાથી શું ન થાય, આવું થાય. આપણે તો જરાક એમ કીધું કે હમણાં જરાક જરૂર છે સેવાની, એક કામ કર્યો ને શાક સુધારવા આવજો ને 25 જણા, એમાંથી 10 છટકે અને 10 છટકે ને બીજા 5 ને છટકાઈ દે પાછા. આપણે શું કામ છે, બીજા જાહે જવું છે એમ. એનું કારણ મહિમામાં ફેર છે. મહિમા હોય એનાથી શું ન થાય. મહારાજ કે ઇત્યાદિ જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે અને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારે કરીને કહેતા આવવાનું. વળી એમ કહ્યું, જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે. મહાત્મ સહિત નિશ્ચય હોય એ ભગવાનના વચનમાં ફેર ન પાડે અને જેમ ભગવાન કહે તેમ કરે. તે ઉપર પોતાની વાત કરી જે અમારો સ્વભાવ કેવો હતો, તો ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રી રામાનંદ સ્વામી પર હેત પણ અસાધારણ હતું. તો પણ સ્વામી ભુજનગરથી કહી મોકલ્યું છે, જો સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું. ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યાર પછી તેમણે કહ્યું છે, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. મહાત્મ સહિત નિશ્ચય હોય તો મહારાજે પોતાની વાત કરી. લો, રામાનંદ સ્વામી પત્રમાં લખ્યું, સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાદ લઈને રહેજો. ભક્તો, એક આશંકા છે. એક બાજુ રામાનંદ સ્વામી લાલજી સુથારને એમ કે બધા અવતારના અવતારી તો લોજમાં આવ્યા છે, બીજી બાજુ એમ કે તમે થાંભલાને બાદ ભીરીને રહેજો. અને અર્થમાં ઊંડાણ છે. સ્વામી એમ કહેવા માગે છે કે તમે અમને પહેલા આ પટ બાંધવા માટે મોકલ્યા, પટ તો અમે તૈયાર કર્યો પણ હવે તમારે જરાક સ્થિર થવું પડશે, કારણ કે અમારું કામ હવે અમારે અહીંયા પૂરું થયું છે. હવે કામની દોરી તમારા હાથમાં હપવાની છે. અને આંભળો, તમારો ઓરિજિનલ વૈરાગ ઓરિજિનલ સ્વરૂપને થોડું દબાવવું પડે છે, નહીં તો આની વચ્ચે નહીં રહેવાય. આ તો બિચારા બધા આવું સામાન્ય જીવ છે, હવે તમે તમારી ખુમારી વયા જાઓ તો આ બિચારાને શું બધાને થાય. માટે અમારી તમને આજ્ઞા છે કે જીવ પ્રાણી તો બિચારા જડ થાંભલા જેવા છે, પણ જો આ બધાનું કલ્યાણ કરવું છે, આ બધાનું શ્રેય કરવું જશે, તો આ બધાની જોઈન્ટ જોડમાં પણ તમારે રહેવું પડશે. તમારો ત્યાગ ને તમારો વૈરાગ અમે વાંચ્યો પત્રમાં કે વાગે તો પાણીની બુંદ નીકળે, પણ લોહીનું બુંદ ન નીકળે, પણ આ બધું તમારે ગૌણ કરવું પડશે. આ બધાનું જો કલ્યાણ કરવું છે તો, અને તમારી આગળ તો મુક્તાનંદ સ્વામી શું લેખામાં, ભલે મુક્ત કક્ષાને પામેલા છે, પણ તમારી આગળ તો એની સ્થિતિ, તમે તો સર્વેશ્વર છો માટે થાંભલા જેવી જ ગણાય. માટે તમે મુક્તાનંદ સ્વામી કે એમ પણ તમારે કરવું જ પડશે, જો ખરેખર લાખો આત્માનું શ્રેય કરવા માટે જ આપ પધાર્યા હોવ તો. અને એમ કરશો તો પેલા મને મોકલો ને આ બેકગ્રાઉન્ડ મેં તૈયારી કર્યું કામનું. બાકી તમે અત્યારે જેમ વૈરાગ્યમાં ત્યાગમાં વર્તો છો, એવો ને એવો ત્યાગ વૈરાગ્ય રાખશો તો મને નથી લાગતું કે મુક્તાનંદ સ્વામી સુદ્ધા કોઈ તમને તાગી હગે, કોઈની તાકાત નથી તમારી જેમ વર્તી હગે. માટે તમારું જે લેવલ છે ને થોડું ધીમું કરજો, અને સત્સંગમાં અનંત આત્માના શ્રેય માટે તમે જરાક રહેમ કરજો, એમ રામાનંદ સ્વામી અહીંયા ભલામણ કરી છે, અદભુત ભલામણ કરી. પછી અમે સ્વામીના દર્શન થયા મોર, 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહીએ, એવે લક્ષણ કરીને જેને સંતનો ભગવાન એવો નિશ્ચય હો તેને જાણીએ. અને પછી સુંદરી સુતાર ને રોસા વાણિયાની વાત કરી. મહારાજ કીધું તું ને સરદારમાં દાસનું શું લક્ષણ, તો કે સ્વામી કે તેમ કરવું તે. મહારાજ કીધું થાવ સાધુ, અને એ જ ઘડીએ થયા સાધુ. પછી ફરીને મહારાજ પૂછેલા દાસનું શું લક્ષણ, તો સ્વામી કે તેમ કરવું તે. મહારાજ કે થાવ ફરી વાર હરિભગત, ફરી વાર હરિભગત થઈ ગયા. મહારાજ કે એવું કોને જ થાય, તો કે મહાત્મા સહિત નિશ્ચય હોય એના જ થાય. ડોસા વાણિયા મારે લખ્યું હતું ને બંધિયા ગામની અંદર આ પત્ર મળે એટલે તરત ગઢપુર આવો, ને તરત ગઢપુર પહોંચ્યા. ગોળની ધારણ જોગતા હતા ઘરના સંબંધી, કે ગોળની ધારણ તો એઠી ઉતારતા જાઓ તો મરી ગયો તો કોણ ઉતારત. અને ગઢપુર આવ્યા, મહારાજ કીધું કે આ તમારા ગામના બધા કહે છે કે ડોસો ખૂતી ગયો છે ગળા સુધી, આ બધા કહે છે, તમે શરત કરી છે, તમે સાધુ થો ને તો બધા હરિભગત થાય એમ છે. અરે મહારાજ એવો અમારે ક્યાંથી બાકી કરી દો સાધુ. મહારાજ કહેજો આ સાધુ થવા તૈયાર થયો, તમે થાવ હરિભગત, તો ભણો આપ એના જ સાધુ થવાય, પણ અમારે તે હરિભગત થવાય નહીં. મહારાજ કે મહાત્મા સહિત નિશ્ચય એનાથી આમ થાય, આમ એક પત્ર સાધુ થઈ શકે. અને વળી જેને ભગવાનનો અને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ ફરતે, એમ કહીને રાણા રાજગઢની વાર્તા કરી. રાણા રાજગઢ બાજુમાં છે ગોલીડગામાંથી 5 કિલોમીટર દૂર. ગામમાં જમ તેડવા આવ્યા, પણ કેવો કેફ, એવો કેફ જે ગામમાં હું રહેતો હોઉં, જે ગામમાં મારા ઈષ્ટદેવનું નામ લેવાતું હોય, ત્યાં તમારા પગલા હોય વ્યાતા થાવ ને તો બુકા કાઢી નાખશું. જમના દૂતો મૈન્યાની ને તે હાથમાં ડાંગ લઈને બે કદમ આગળ વધીને હોય જાટકીને જવા દીધી મોઢા પર, તે મોઢું ફેરવી નાખ્યું ને મોઢામાં દાંત આવે હેઠા, અને જમના દૂતો ત્રાડું નાખતા નાખતા ભાગી ગયા. એમ ભક્ત ચિંતામણી ની અંદર અદભુત કથા લખાણી. મહારાજ કહે જેને મહાત્મા સહિત નિશ્ચય હોય ને કેફ હોય એનાથી આવું થાય. અને પ્રહલાદની વાર્તા કરી છે. પ્રહલાદ જે તે નૃસિંહ પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ હું તમારા વિકરાળ રૂપથી નથી બીતો, ને તમે જે મારી રક્ષા કરી તેનું હું રક્ષા નથી માનતો, ને તમે જ્યારે મારે ઇન્દ્રિય રૂપી શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ. માટે જે ભગવાનનો ભગત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે, તેણે કરીને હર્ષ ન પામે, રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે. દેહમાં સુખ થાય કે દુઃખ થાય એનો અરક્ષક ભગવાનના ભગતને હોય, ને ઇન્દ્રિય અંતકરણ થકી રક્ષા થાય, બસ એ જ એના માટે સર્વસ્વ હોય. અને અલમસ્ત થકો ભગવાનને ભજે અને ભગવાનને સંત તેનું મહાત્મ્ય બહુ જાણે, તે પર ગામ કઠલાલની ડોશીની વાત કરી. બહુ મહિમા સમજે મહારાજને કે મહારાજ તમે એક કામ કરો, આ પાટીયાની અંદર પાણી ભરું જ પગ જરાક બોળતા જાઓ. મહારાજ કે પગ બોળશો શું કરશો, તો કુવામાં પાણી નાખે, બધા પાણી પીશે ને તો હરિભગત થાય બોલો, અને હરિભગત કર્યા મહિમા હોય એનાથી આમ થાય. અને આવી રીતનો જે હરિભગત હોય તેનો દેહ પગ ઘસીને પડે અથવા વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણી બુડી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે મૃત્યુ કરીને દેહ પડે, તો પણ એમ સમજે છે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં, એ તો ભગવાનના ધામને જ પામે. અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી ફેટે પડે, ને ચંદનના લાકડામાં સંસ્કારયુક્ત બળે, તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જ જાય. ભગવાનનો ભગત ગમે તે રીતે દેહ મૂકે તો મુક્તિ થાય, જગતનો જીવ જીવતો ગમે તે રીતે દેહ મૂકે તો જમપુરીમાં જાય, એ બેની વ્યક્તિ સારી પેટે સમજે એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાનને સંતનું મહાત્મ્ય સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મહલમાં જ પૂગે, પણ બીજે ક્યાંય કોઈ ધામ ઓરો રહે નહીં. ઇતિ વચનામૃતમ લોયાનું ત્રીજું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.